જ્ઞાન કેટલા પ્રકારના છે? પાંચ પ્રકારના છે. મતિ, શુદ્ધ, અવધિ, મન પર્યાય અને કેવળ જ્ઞાન. દસમો સૂત્ર, તત્ પ્રમાણે. પાંચે પાંચ જ્ઞાન કેવા છે? પ્રમાણ જ્ઞાન છે. એટલે કે એનાથી પદાર્થનું આખું સ્વરૂપ જાણી શકાય છે. અગિયારમું સૂત્ર, આદ્ય પરોક્ષમ. એટલે કે આગળના પરોક્ષ જ્ઞાન છે. તો આગળના એટલે કયા આગળના? મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. પ્રત્યક્ષમ અન્ય, આના છોડીને બીજા અન્ય પ્રત્યક્ષ જ્ઞાન છે. તો અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાન એટલે જ પ્રત્યક્ષ છે અને કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ. હવે મતિ જ્ઞાન નું સ્વરૂપ શરૂ કરે છે. જો તેરમું સૂત્ર, મતિની સ્મૃતિની સંજ્ઞા ચિંતા અભિનિબોધ ઇત્ય અર્થાંતરમ. કે આ મતિ જ્ઞાન ના બીજા અર્થાંતર, અર્થાંતર એટલે બીજા નામ કયા કયા છે? તો મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને અભિનિબોધ. એનું મતિ જ્ઞાન નું નિમિત્ત કયું છે? તો તદ ઇન્દ્રિયા અનિન્દ્રિયા નિમિત્તમ. એને ઇન્દ્રિય અને અનિન્દ્રિય, અનિન્દ્રિય એટલે મન, એને નિમિત્ત છે. આગળ પંદરમું સૂત્ર, અવગ્રહ ઈહા અવાય ધારણા. મતિ જ્ઞાન નો ક્રમ શું છે? અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, એમ ચાર એમાં સ્ટેપ પડે છે. પછી એના પદાર્થને, કયા પદાર્થને જાણે છે તે અનુસાર બીજા બાર ભેદ પડે છે. તો બાર માંથી જો છ નામ અહીંયા ગણાવ્યા, બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિસૃત, ઉક્ત, ધ્રુવાણમ, સે વિતરાણમ. ફરીથી, બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિસૃત, અનઉક્ત, ધ્રુવાણમ, સે કરાણમ. આ છ અહીંયા ગણાવ્યા, આનાથી કિતર બીજા છ એ સમજી લેવા. એ પ્રકારે બાર પ્રકારે પદાર્થ રહેલા છે જેને મતિ જ્ઞાન જાણે છે. આગળ હવે જો આપણે મતિ જ્ઞાન ના બીજા ભેદ, તો અર્થસ્ય અને વ્યંજનસ્ય અવગ્રહ. અવગ્રહ ના બે પ્રકાર, અર્થ અવગ્રહ અને વ્યંજન અવગ્રહ. આની ચર્ચા આપણી થઈ ગઈ છે બધાની, અને રિવાઇઝ કરીએ. જો ન ચક્ષુર ઇન્દ્રિયમ ઇન્દ્રિયાભ્યામ, જે વ્યંજન અવગ્રહ છે એ ચક્ષુ ઇન્દ્રિયથી થતું નથી, ચક્ષુ ઇન્દ્રિય અને મનથી. તો ન ચક્ષુર ઇન્દ્રિય, ન ચક્ષુ અનિન્દ્રિયાભ્યામ, ચક્ષુ ઇન્દ્રિય અને અનિન્દ્રિય એ બે થી વ્યંજન અવગ્રહ થતા નથી. આ તો બધી વાત થઈ મતિ જ્ઞાન. હવે આપણે આગળ વધીએ શ્રુતિ જ્ઞાન ની વાત કરશું. શ્રુતમ મતિ પૂર્વમ દ્વય અનેક દ્વાદશ ભેદમ. કે શ્રુત જ્ઞાન કેવું છે? મતિ જ્ઞાન પૂર્વક થાય છે. એના બે ભેદ છે, અનેક ભેદ છે, અથવા બાર પ્રકારના જે બાર અંગ છે એ એના ભેદ છે. આગળ હવે અવધિ જ્ઞાન. જો આ અવધિ મન પર્યાય નો વિષય આજે આપણે પણ આજે પણ થોડો ચાલશે, એટલે લગભગ આજનો વિષય એમ સમજો. 21 થી લઈને 24 સુધીના સૂત્ર આપણે થઈ ગયા છે. તો 25માં સૂત્રમાં અવધિ અને મન પર્યાય નું પાછું કમ્પેરિઝન આવશે. જો અવધિ જ્ઞાન નું સ્વરૂપ, ભવ પ્રત્યયો अवधि देव नारकाणा भव प्रत्यय अवधि ज्ञान कोने थाय छे के देव गति ना जीवो ने अने नरक गति ना जीवो ने अने बीजा प्रकार नु कयु छे गुण प्रत्यय अथवा एने क्षयोक्षम निमित्त पण कहेवाय छे तो क्षयोक्षम निमित्त षड विकल्प शेषाणा मनुष्य ने जीवन छे गुण प्रत्यय अथवा क्षयोक्षम निमित्त अवधि ज्ञान थाय छे એના છ વિકલ્પો છે છ પ્રકાર આપણે જોયા હતા ને અનુગામી અનનુગામી વર્તમાન જીયમાન અને અવસ્થિત અનવસ્થિત એને છોડીને બીજા બે જે પડે છે કે નથી પડતું તો પ્રતિપાતી ને અપ્રતિપાતી એમ તો 8 ભેદ આપણે જોયા આ તો અવધિજ્ઞાન ની વાત થઈ આપણે એની પરિભાષા ને બધું થોડું પરિભાષા જોઈશું મન પર્યાય જ્ઞાન કોને કહે છે હવે આવ્યું સૂત્ર 23 મનપર્યાય જ્ઞાન મનપર્યાય જ્ઞાન કોને કહે છે કે અન્યના મનમાં રહેલા વિકલ્પોને જાણવું એને મનપર્યાય જ્ઞાન કહે છે એમાં કઈ સીમા આવે છે તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સીમા કઈક જાણવું એના બે ભેદ ઋજુમતી મનપર્યાય જ્ઞાન વિપુલમતી મનપર્યાય જ્ઞાન તો જો એનું 23મું સૂત્ર છે ઋજુ વિપુલમતી મનપર્યાય એ મન પર્યાય જ્ઞાન ઋજુમતી અને વિપુલમતી એ બે પ્રકારના હોય છે અને છેલ્લું આપણે લાસ્ટ ટાઈમ સૂત્ર જોયું હતું એમાં કઈ કઈ રીતે ભેદ પડે છે તો વિશુદ્ધ પ્રતિપાતિ પ્રતિપાતાભ્યામ તદ વિશેષ કે એમાં વિશુદ્ધિ અને પ્રતિપાતિ છે કે અપ્રતિપાતી એના પ્રમાણે બેમાં ભેદ પડે છે જો આની ચર્ચા આપણે થોડી ફરીથી કરશું આજે આપણા લાસ્ટ ટાઈમ આ બે સૂત્ર થોડા ઝડપમાં લીધા હતા એમાં વચ્ચે આપણે જે ડિફરન્શિયેટર આપણો રહી ગયો હતો એને આપણે જોશું ફરીથી થોડું જો આપણે બેકગ્રાઉન્ડ બાંધી લઈએ મનપર્યાય જ્ઞાન કોને કહે છે કે કોઈ મુનિરાજ અન્ય જીવના મનમાં રહેલા વિકલ્પોને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સીમા સહિત જાણે એને મનપર્યાય જ્ઞાન કહે છે અવધિ જ્ઞાન ને મનપર્યાય જ્ઞાનમાં શું મોટો ડિફરન્સ સૌથી મોટો ડિફરન્સ એ છે કે અવધિ જ્ઞાન રૂપી પદાર્થ એટલે કે કુદ્દલ ને ડાયરેક્ટ જાણે અને મનપર્યાય જ્ઞાન કોઈના મનના વિકલ્પોને જાણે એ રૂપી પદાર્થ ને જાણતા નથી મનના વિકલ્પોને જાણે પણ મનના વિકલ્પ કોના વિશેના કે રૂપી પદાર્થ વિશે એટલે એક રીતે મનપર્યાય જ્ઞાન ને આંશે પ્રત્યક્ષ કહેવાય છે જો ધ્યાનથી સાંભળજો ને અપેક્ષા સમજજો નહીં તો ગરબડ થઈ જશે અવધિ જ્ઞાન ને મનપર્યાય જ્ઞાન કેવા જ્ઞાન છે કે પ્રત્યક્ષ જ્ઞાન છે પ્રત્યક્ષ કેમ કહેવાય છે કેમ કે એમાં પોતાની પાંચ ઇન્દ્રિય અને મનનો ત્યાં નિમિત્ત નથી બરાબર પોતાના આત્માથી થતું ડાયરેક્ટ જ્ઞાન એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન તો મુનિરાજને પોતાના આત્માથી ડાયરેક્ટ જ્ઞાન થાય છે માટે એને અંશે માટે એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે પણ હવે અવધિ જ્ઞાન જે છે સામેવાળા ઉજ્જવલ પદાર્થને ડાયરેક્ટ જાણી લે છે સામેવાળા કે દૂરવર્તી કે દૂર ક્ષેત્રવર્તી કાળવર્તી આદિ મનપર્યાય જ્ઞાન એ સામેવાળા ઉજ્જવલને ડાયરેક્ટ જાણતું નથી મનપર્યાય જ્ઞાન કોઈના મનમાં રહેલા વિકલ્પોને જાણે છે એ વિકલ્પો તેના કે રૂપી પદાર્થ વિશેના એટલે એક રીતે સામેવાળાના મનના નિમિત્તની એમાં એક અપેક્ષા આવે છે ખ્યાલ આવ્યો કે નહીં વધારે સૂક્ષ્મ છે પાછો અત્યારના ખાલી વિષયની વાત છે કે મનપર્યાય જ્ઞાન કોને જાણે છે તો વિકલ્પને જાણે છે મનના આ ક્લિયર થયું હવે જો આગળ વધીએ મનપર્યાય જ્ઞાનના આપણે બે ભેદ જોયા ઋજુમતી મનપર્યાય જ્ઞાન વિપુલમતી મનપર્યાય જ્ઞાન ઋજુમતી કોને કહેવાય ઋજુ એટલે ઓછું ઋજુ એટલે નાનું આપણે કહે ને ઋજુ ગતિથી સિદ્ધ દશાને પ્રાપ્ત કરી એ ઋજુ ગતિ એટલે શું ફાસ્ટેસ્ટ ઇન સ્મોલેસ્ટ ડિસ્ટન્સ જે ઓછું જ્ઞાન હોય એને ઋજુ કહેવાય ઇન જનરલ તો ઋજુમતી મનપર્યાય એટલે મનપર્યાય જ્ઞાનમાં જેનો વિષય ઓછો છે એને ઋજુમતી મનપર્યાય જ્ઞાન કહે છે અને વિપુલ કોને કહેવાય વિપુલ શબ્દનો શું મતલબ પુષ્કળ ઘણું એને વિપુલ કહેવાય તો જેનું મન પર્યાયનામ ઘણું છે એને વિપુલ મતિ કહેવાય છે. વિપુલ મતિ મન પર્યાય. હવે રુજુમતી મન પર્યાયનામ નો વિષય શું છે કે સામે વાળાના સરળ સિમ્પલ વિચારો હોય તો એને જાણી શકે અને જે પહેલા એમણે વિચાર કરેલા છે એવા વિચારોને જાણે. અને વિપુલ મતિ મન પર્યાય જ્ઞાન તો કુટિલ વિચારોને, કોમ્પ્લેક્સ થોટ્સને અને જે હજી અચિંતિત પદાર્થ છે એને પણ જાણી લે છે. ખ્યાલ આવે? જો આટલી તો આપણે પરિભાષા જોઈ આપણે લાસ્ટ ટાઈમ જોઈ લીધી હતી. હવે હજી પણ થોડોક વિશે આપણે દ્રવ્ય ક્ષેત્ર કાળમાં આમ તો જોઈ લીધો છે, હમણાં એક ડિફરન્શિયેટ રૂપેમાં રિપીટ થાય છે એટલે ફરીથી હવે આપણે આગળ વધતું જો. અહીંયા સ્લાઇડ નીકાળીએ, સ્લાઇડ નંબર 5 જો ડિફરન્શિયેટ વાળા નથી. રુજુમતી ઓર વિપુલ મતી ને અંતર જે એક એક વસ્તુને લઈને આપણે સમજવું. ધારક, ધારક એટલે રુજુમતી અને વિપુલ મતીના ધારક કયા જીવો હોય છે. તો રુજુમતીના ધારક અચરમ શરીરી મુનિરાજ અને વિપુલ મતીના ધારક ચરમ શરીરી મુનિરાજ. હવે જે સર્વાર્થ સિદ્ધિ ગ્રંથ છે તત્વાદ સૂત્રની ટીકા, ત્યાં વિશેષ આપ્યું છે, બહુ સરસ છે. રુજુમતી મન પર્યાય જ્ઞાન કોને થઈ શકે? તો કોઈ જીવ ઉપક્ષમ, કોઈ મુનિરાજ ઉપક્ષમ શ્રેણી માનતા હોય કે શપક શ્રેણી માનતા હોય કે ન પણ માનતા હોય, બધાને થઈ શકે. જે જીવ ઉપક્ષમ શ્રેણીમાં હોય એમને રુજુમતી મન પર્યાય જ્ઞાન જ થાય, કેમ કે એમણે પાછા નીચે જવાનું છે. હવે જે મુનિરાજ શપક શ્રેણી માંડતા હોય અથવા આ ભાવમાં માંડવાના જ હોય એવા જીવને જ વિપુલ મતિ મન પર્યાય જ્ઞાન થઈ શકે. જો મારા ખ્યાલથી તો આ મન પર્યાય જ્ઞાન પ્રગટ થતી વખતે મુનિરાજ પોતાના આત્મામાં મગ્ન હોવા જોઈએ. એટલે પ્રગટ થતી વખતે તો સાતમા ગુણસ્થાનમાં હતો, ઉપર જ હોવા જોઈએ. પછી છઠ્ઠામાં રહી શકે મન પર્યાય જ્ઞાન, પણ લગભગ રુજુમતી વાળા એટલે દેવને છઠ્ઠા ગુણસ્થાનમાં મન પર્યાય જ્ઞાન ટકી શકે છે. હા, એમ ઉપયોગ પૂરો, એનો યુઝેજ, એનો વપરાશ છઠ્ઠા ગુણસ્થાનમાં જ થાય છે. કેમ કે સાતમાથી ઉપર તો પોતાના આત્મામાં જ નિમગ્ન છે, તો એમાં ઉપયોગ મૂકવાનો પ્રશ્ન જ નથી. બરાબર? અચ્છા, હવે જો બીજો આમાં શરૂઆત સ્થિતિમાં બહુ સરસ પોઈન્ટ આવ્યો કે વિપુલ મતિ મન પર્યાય જ્ઞાન એક તો કીધું ચરમ શરીરીને જ થાય, બીજું રુદ્ધિધારી મુનિરાજને જ મન પર્યાય જ્ઞાન પ્રગટ થાય. જે 64 રુદ્ધિઓ આપણે સાંભળી હશે ને મુનિરાજને, એ 64 રુદ્ધિઓનું તમે મોટું મોટું ક્લાસિફિકેશન જુઓ તો 7 પ્રકારની કેટેગરી થાય. બુદ્ધિ વૃદ્ધિ, જ્ઞાન વૃદ્ધિ, પછી આ વિક્રિયા વૃદ્ધિ, તપ વૃદ્ધિ આદિ આદિ. તો એ 7 માંથી કોઈ એક એમને પ્રગટ થઈ હોય તો જ એમને પાછળ મન પર્યાય જ્ઞાન પ્રગટ થાય. અને જે મુનિરાજ વર્ધમાન ચારિત્ર વાળા હોય, જો બે પ્રકારના ચારિત્રના ભાવ હોય, વર્ધમાન અને હિયમાન, જેવી રીતના ઉપક્ષમ શ્રેણીમાં કોઈ મુનિરાજ પડી રહ્યા છે તો છે તો પોતાના આત્માના અનુભવમાં જ. હજી પણ હજી સમજો 10મા ગુણસ્થાનમાં, 9મામાં, 8મામાં છે, 7મામાં પણ આવ્યા છે તો પોતાના આત્માના અનુભવની અંદર જ, પણ એનું ચારિત્ર હવે હિયમાન છે. તો એવી સ્થિતિમાં એ પરિણામના નિમિત્તથી મન પર્યાય જ્ઞાન પ્રગટ ના થાય, વર્ધમાન ચારિત્રમાં જ પ્રગટ થાય. ખ્યાલ આવ્યું? આ તો થયું ભારત કે કયું મન પર્યાય જ્ઞાન કોને હોઈ શકે. હવે જો આગળ જોઈએ સેકન્ડ પોઈન્ટ, વિશુદ્ધતા. તો રુજુમતી મન પર્યાય જ્ઞાનની વિશુદ્ધતા વિપુલ મતી તે કમ છે. વિશુદ્ધતા એટલે શું? કે એ જ્ઞાનની ક્લેરિટી, એમ સમજો આપણે સિમ્પલ શબ્દમાં કે એ જ્ઞાન કેટલું ચોખ્ખું જાણી શકે છે એને કહેવાય વિશુદ્ધતા. રુજુમતી છે વિપુલ મતી ને રુજુમતી છે જ્યાદા, કેમ કે ટોટલ નંબર ઓફ વિચારો જે જાણી શકે છે વિપુલ મતી તો ઘણા વધારે વિચારો જાણી શકે છે. આપણે પણ જોઈએ ને વિપુલ મતી મન પર્યાય જ્ઞાન નો દ્રવ્ય ક્ષેત્ર બધું જ વધારે થાય, ક્ષેત્ર પણ વધારે છે, કાળ પણ વધારે છે, એ પણ આપણે જોયું ને, એ નેક્સ્ટ સ્લાઈડમાં લગભગ પાછું આવશે. જો પ્રકાર રુજુમતી મન પર્યાયજ્ઞાન છૂટ સકતા હે, એટલે પ્રતિપાતી પ્રકારનું ચાલે, કેમ કે એક વાર એ મુનિરાજને થાય પછી કદાચ પડી પણ જાય, એ જ ગૌમાં પણ પડે અથવા અન્ય ગૌમાં જતી વખતે પણ પડી જાય. વિપુલ મતી મન પર્યાયજ્ઞાન ક્યારે છૂટતું નથી, કેમ કે એક તો એ મુનિરાજ આ ભવે જ મોક્ષ જવાના છે, અને બીજું એમનું જે ચરિત્ર છે એ વર્ધમાન જ છે, એટલે કદાચ ટકી જાય ત્યાં ને ત્યાં, પણ પડે નહીં, એટલે થોડો વખત કદાચ રહીને પછી ઇવેન્ચ્યુઅલી મોક્ષે જાય, ત્યારે એ કેવળ જ્ઞાનમાં કન્વર્ટ થાય. આપણે જે પ્રકાર જોયા ને આગળ, એ પ્રકાર તો આપણે અધિક જ્ઞાનમાં જોયા, પણ એમાં જે અવસ્થિત અનવસ્થિત આદિ પણ જે વાત આવી, તો અવસ્થિત એટલે જે સાથે રહે છે, અનવસ્થિત એટલે સાથે રહેતું નથી, વયું જાય છે. એક અપેક્ષા એ વિપુલ મતી મન પર્યાય જ્ઞાનને અનવસ્થિત કહેવાય છે, કેમ કે હવે એ સાથે રહેતું નથી, એ કેવળ જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય, ભાવ પૂરો થતા જ કેવળ જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય છે. અને જો ભાવની અપેક્ષાએ, ભાવની અપેક્ષાએ બધા જ મન પર્યાય જ્ઞાન અનવસ્થિત છે, કેમ કે મનુષ્યમાંથી કોઈ ભાવલિંગી મુનિરાજ ક્યારેય મનુષ્ય થતા નથી, અને મનુષ્ય પાછા મુનિરાજ તો ન થાય, તો બીજી કોઈ ગતિમાં જશે, અને બીજી કોઈ ગતિમાં મન પર્યાય જ્ઞાન તો રહેતું જ નથી, મન પર્યાય જ્ઞાન ફક્ત મનુષ્ય ગતિમાં જ હોય છે, એટલે બધા જ અવધિ આ મન પર્યાય જ્ઞાન અનવસ્થિત છે. ખ્યાલ આવે છે ને? ચલો આગળ. પદાર્થ કા જ્ઞાન, તો રુજુમતી મન પર્યાય જ્ઞાન કોને જાણે છે? સરળ પદાર્થોને, એટલે સરળ વિચારોને અને ચિંતિત વિચારો, એટલે જે વ્યક્તિએ કોઈ વસ્તુનો વિચાર કરી લીધો હોય પછી જ મન પર્યાય જ્ઞાન જ્ઞાની મુનિરાજ એને જાણી શકે, અથવા તો સરળ વિચારો હોય. પણ હવે જો સામે આપણે હવે ટેકનિકલ વિચાર શું આપણને આવે કે કોઈ ભક્ત આવી અને એ કહે મુનિરાજ મને આમ કંઈક કહો કે કંઈ ઉપદેશ આપો ને આદિ, અને મુનિરાજ એના વિચારોને જાણીને કહ્યું. આ મન પર્યાય જ્ઞાન એવું નથી. મન પર્યાય જ્ઞાન તો એને ક્ષેત્રની સીમા છે, કાળની સીમા છે, એટલે અહીંયા બેઠા બેઠા દૂરવર્તી કોઈ જીવ હોય એના પણ વિચારો જાણી શકે છે. બહુ ક્ષેત્રમાં ઘણા દૂર બેઠા હોય, એટલે અહીંયા બેઠા બેઠા વિદેશ ક્ષેત્રનો કોઈ જીવ હોય તો એના વિચારો જાણી શકે છે. અને કાળમાં પણ દૂર હોય, સમજો કે અહીંયા બેઠા બેઠા અનેક ભવો પછી જે કોઈ જીવ થનારો હોય તો એના પણ વિચાર જાણી શકે છે. ખ્યાલ આવે? તો પદાર્થ કા જ્ઞાન સરળ અને ચિંતિત, અને વિપુલમતીમાં ચિંતિત અથવા અચિંતિત, વક્ર ચિંતન અથવા અવક્ર ચિંતન. અવક્ર એટલે સરળ, ચિંતન તો સરળ વિચારો, અથવા વક્ર, વક્ર એટલે કોમ્પ્લેક્સ વિચારો, બધું જાણી શકે. આપણે લાસ્ટ ટાઈમ એનું એક્ઝામ્પલ જોયું હતું, કોઈને ખ્યાલ હોય તો, કે વક્ર વિચાર કોને કહેવાય, કે કોઈ વ્યક્તિએ સમજો કે આ ભાઈએ કોઈ પર્ટિક્યુલર ગુલાબના ફૂલનો વિચાર કર્યો, તો એ જ વિચાર હમણાં પણ કર્યો, એ જ વિચાર એમને 10 વર્ષ પહેલા પણ કર્યો હતો, અને એ જ વિચારે આજથી 50 વર્ષ પછી કરશે. તો એ ત્રણેય ઇવેન્ટને એક સાથે જાણી લેવું, પણ એમાં શું ફરક પડ્યો, શું સિમિલારિટી છે, એનું કમ્પેરિઝન આદિ કરવું, એને કહેવાય વક્રચિંતન. એક જ વ્યક્તિ એક જ વસ્તુ વિશેના જુદા જુદા વિચારો જુદા જુદા સમયે કેવી રીતના કરશે અથવા કર્યા એને જાણવું વર્તમાનમાં, એને કહેવાય વક્ર મન પર્યાય. ખ્યાલ આવે? ચલો આગળ નેક્સ્ટ સ્લાઇડ. જે આપણે આ દ્રવ્ય ક્ષેત્ર કાઢવાનો જે એમાં ફરક જોયો હતો એ ફરીથી જોઈએ. આમાં ખાલી કાળ અને ક્ષેત્ર આપ્યું છે. જો કાળ અપેક્ષા એ જગન્ય અને ઉત્કૃષ્ટ, તો જે રુજુમતી મન પર્યાય જ્ઞાન છે, જગન્ય કાળ એનો મિનિમમ કાળ 2 થી 3 ભાવ સુધી એ જાણે છે. ભાઈ નેક્સ્ટ સ્લાઇડ કરના જરા. જેમ રુજુમતી મન પર્યાય જ્ઞાન છે, ઓછામાં ઓછું 2 થી 3 ભાવ સુધી જાણે છે. અને વિપુલ મતી મને ફરી અજ્ઞાન ઓછામાં ઓછું 7 થી 8 ભાવ સુધીનું જાણે છે. વધારેમાં વધારે તો રુજુમતીની એટલે વિપુલ મતીની જ્યાં સીમા ચાલુ થાય ત્યાં રુજુમતી પૂરું થાય, એટલે અહીંયા ઓછા વધારેમાં વધારે 7 થી 8 ભાવ અને ઓલામાં અસંખ્યાત ભાવ સુધી જાણી શકે છે. એટલે કે અસંખ્યાત ભાવ પહેલાનું, અસંખ્યાત ભાવ પછીનું. કોઈ વ્યક્તિ ક્યાંય બેઠો છે દૂરવર્તી ક્યાંય પણ, તો એના વિચાર વર્તમાનમાં કોઈ મુનિરાજ જાણી શકે એને વિપુલમતી મનપર્યાય કહેવાય. ક્ષેત્ર અપેક્ષાએ જગન્ય 3 થી 9 કોષ. હવે જો આમાં એક આ થોડું તમને આપણે કર્ણાયોગના પદ્ધતિ સમજવાની જરૂર છે. આપણા ઘણા શાસ્ત્રોમાં એક શબ્દ આવે છે જેને કહેવાય પૃથકત્વ. પૃથકત્વ એ પૃથકત્વનો મતલબ એમ કે 3 થી 9 ની વચ્ચે કોઈ પણ સંખ્યા, ખ્યાલ આવે ને? એટલે અહીંયા જે સ્લાઇડમાં લખ્યું છે કે ઓછામાં ઓછું કેટલું 3 કોષથી ઉપર અને 9 કોષથી નીચે, તો એ તો આપણે ઇન્ટરપ્રિટેશન કાઢ્યું. શાસ્ત્રમાં શું લખ્યું હોય? શાસ્ત્રમાં લખ્યું હોય પૃથકત્વ કોષ, ખ્યાલ આવ્યો? તો જગન્ય કેટલું જાણે છે? પૃથકત્વ કોષ. અને ઉત્કૃષ્ટ કેટલું જાણે છે? પૃથકત્વ યોજન, ખ્યાલ આવ્યો? હવે એક્ઝેક્ટ નંબર ન લખ્યો હોય શાસ્ત્રમાં તો એને આવી રીતના આપણે ઇન્ટરપ્રેટ કરીએ છીએ કે 3 અને 9 ની વચ્ચે કોઈક તો ફિગર છે, એકલા કોષ એ જગન્ય ક્ષેત્ર છે. અને ઉત્કૃષ્ટ ક્ષેત્ર કેટલું? કે 3 અને 9 યોજન. હવે 1 યોજન એટલે 2000 કોષ, ખ્યાલ આવે? 1 કોષ એટલે લગભગ 1 કિલોમીટર એવું સમજો અપ્રોક્સિમેટલી. તો 2000 ના 1 કોષ એટલે હા 1 કોષ એટલે 1 માઇલ, 1 કિલોમીટર નહીં, 1.5 કિલોમીટર. 1 કોષ એટલે 1 માઇલ. તો 1 યોજન એટલે લગભગ 3000-4000 માઇલ એવું સમજો અપ્રોક્સિમેટલી. 2000 માઇલ એટલે 3000-4000 કિલોમીટર. હવે જો ઉત્કૃષ્ટ ક્ષેત્ર જગન્ય કેટલું હતું? 3 થી 9 કોષથી લઈને 3 થી 9 યોજન સુધી. ઉત્કૃષ્ટ કેટલું છે? 3 થી 9 યોજન અને આમનું માનુષ્યોત્તર પર્વત સુધી. માનુષ્યોત્તર પર્વત એટલે કેટલા યોજન થાય? 45 લાખ યોજન તો ડાયામીટર થયું, ખ્યાલ આવે? 2.5 દ્વીપ નું ડાયામીટર એ 45 લાખ યોજન. હવે સમજો કે કોઈ પણ મુનિરાજ આ બાજુ માનુષ્યોત્તર પર્વતની ખૂણા પર વિદેહ ક્ષેત્રમાં ત્યાં વિરાજમાન છે એ મુનિરાજ, ખ્યાલ આવે? અને એમને વિપુલમતી મનપર્યાય જ્ઞાન છે. તો બીજી બાજુ માનુષ્યોત્તર પર્વતના ખૂણા સુધી એ જાણી શકે, એટલે એ મેક્સિમમ ડિસ્ટન્સ કેટલું થયું? 45 લાખ યોજન થયું, ખ્યાલ આવે? જો ફરીથી આપણે થોડું કોન્ટેક્સ્ચ્યુઅલાઇઝ કરીએ, અવધિ જ્ઞાનમાં આપણે 3 ભેદ જોયા હતા. કયા 3 જોયા હતા? અવધિ જ્ઞાનના પ્રકાર દેશાવધિ, સર્વાવધિ અને દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ. જે અવધિ જ્ઞાન છે એમાં મિનિમમ ડિસ્ટન્સ કેટલું જોયું હતું? અંગુલ છે, અંગુલનો અસંખ્યાતનો ભાગ, આટલું ઓછું એમ કે આત્માના પ્રદેશ સુધી લઈને ફક્ત એટલું જ આગળ સુધી. અહીંયા મિનિમમ ડિસ્ટન્સ કેટલું જોયું? મિનિમમ 2 થી 3 કોષ સુધી. અવધિ જ્ઞાનમાં મેક્સિમમ ડિસ્ટન્સ કેટલું જોયું હતું? સર્વાવધિ જ્ઞાનનું. કોઈને યાદ છે? નહીં. જો દેશાવધિનું મેક્સિમમ ડિસ્ટન્સ અસંખ્યાત યોજન, પરમાવધિનું મેક્સિમમ ડિસ્ટન્સ કે અખુ લોક, અને સર્વાવધિનું મેક્સિમમ કે અસંખ્ય લોક હોત, અસંખ્ય લોક જો વિશ્વમાં હોત તો ત્યાં સુધી પણ જાણજે. હવે જો આમાં ઇન્ટરેસ્ટિંગ શું છે? મનપર્ય જ્ઞાનનું મેક્સિમમ ડિસ્ટન્સ ખાલી 2.5 દ્વીપ, ખ્યાલ આવ્યો કે નહીં? આપણને કોમન ઇમ્પ્રેશન શું હોય? કે ભાઈ મનપર્ય જ્ઞાન વધારે સૂક્ષ્મ છે તો વધારે દૂર સુધી જાણવું જોઈએ, ખ્યાલ આવે છે ને? પણ મનપર્ય જ્ઞાન સૂક્ષ્મતામાં વધારે સૂક્ષ્મ છે, ડિસ્ટન્સ આદિમાં એમાં વધારે નથી. ખ્યાલ આવે? ડિસ્ટન્સ એનું ઓછું છે, ખાલી અઢી ફીટ સુધી જ જાણી શકે. અને અવધિ જ્ઞાન આખા લોકનું, આખા લોકાલોક સુધીનું જ્ઞાન કરી શકે. ચાલો, આટલું તો આપણે જોયું મન પર્યાય જ્ઞાનના ભેદ પ્રભેદ. હવે આપણે આગળનું સૂત્ર લઈએ છે, 25મું સૂત્ર છે. જો 25મા સૂત્રમાં વિશેષ શું છે? અવધિ જ્ઞાન ઓર મન પર્યાય જ્ઞાન ને વિશેષતા, વિશેષતા એટલે અંતર, એમાં શું ફરક છે? જો સૂત્ર વાંચે છે, વિશુદ્ધ ક્ષેત્ર સ્વામી વિષયભ્યો અવધિ મન પર્યાયો. અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાન મે વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી ઓર વિષય કી અપેક્ષા સે અંતર હોતા હૈ. જો એક એક વસ્તુને આપણે લેશું. નેક્સ્ટ સ્લાઇડ. સૂત્ર કી પરિભાષા, સૂત્ર કી વિષય વસ્તુ. મન પર્યાય જ્ઞાન ઉત્તમ રુદ્ધિધારી ભાવ મુનિઓ કે હી હોતા હૈ, ઓર અવધિ જ્ઞાન ચારો હી ગતિ કે સૈની જીવો કો હોતા હૈ. યહ સ્વામી કી અપેક્ષા ધીરે. જો આપણે ચાર વસ્તુ જોઈ ને, વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી અને વિષય. વિશુદ્ધ એટલે કેટલી ક્લેરિટી છે, ક્ષેત્ર એટલે કેટલું જાણી શકે છે, સ્વામી એટલે કોને કોને હોય છે, અને વિષય એટલે શું જાણે. આમ તો લગભગ આપણે ચારે ટચ કરી લીધા છે, એને ફરીથી રિવાઇઝ કરશું. જો સ્વામી એટલે કોની પાસે હોય અવધિ જ્ઞાન, અવધિ જ્ઞાન ચારે ગતિના જીવને હોય શકે. જો સાંભળજો ફરી બીજો ધ્યાન, ત્રણ પ્રકારના અવધિ જ્ઞાન, દેશાવધિ પરમાવધિ સર્વાવધિ. એમાંથી પરમાવધિ અને સર્વાવધિ ફક્ત મનુષ્ય ગતિમાં મુનિરાજને જ હોય છે. દેશાવધિ છે એ દેશાવધિની અંદર જ બે દેશ, ભવ પ્રત્યય અને ગુણ પ્રત્યય. એમાં જે ભવ પ્રત્યય અવધિ જ્ઞાન છે એ કોને હોય છે? દેહ, નારકી અને હજી એક, કોઈને યાદ છે? જે જીવ તીર્થંકર ભગવાન થવાના છે એમને આજ ભવમાં જન્મથી જ એમને અવધિ જ્ઞાન હોય. એટલે જે ચરમ શરીરી તીર્થંકર બાળક એને, એ ત્રણ ભાવ પ્રત્યય અવધિ જ્ઞાન. ગુણ પ્રત્યય કોને હોય છે? મનુષ્ય અને સિંહ. બરાબર. હવે જો એ આપણે એની રેન્જ જોઈ હતી કે સૌથી ઓછું દેશાવધિ ત્યાંથી લઈને ઉત્કૃષ્ટ દેશાવધિ, એની આખી રેન્જ. ઉત્કૃષ્ટ દેશાવધિ જ્યાં પૂરું થાય એના પછી જગન્ય પરમાવધિ, જગન્ય પરમાવધિથી લઈને ઉત્કૃષ્ટ પરમાવધિ સુધી એની રેન્જ. અને ઉત્કૃષ્ટ પરમાવધિ જ્યાં પૂરું થાય એના પછી એક જ પોઈન્ટ સર્વાવધિ. સર્વાવધિમાં કોઈ રેન્જ નથી. સર્વ અવધિ જ્ઞાન જે આવી ગયું તો એમાં રેન્જ શું હોય? આખે આખું અવધિ જ્ઞાન. હવે એમાંથી જે પરમાવધિ અને સર્વાવધિ એ કોને હોય છે? કે મનુષ્ય ગતિમાં છે, એ પણ મુનિરાજોને હોય છે. અને આજે દેશાવધિ છે એની જે આખી રેન્જ છે તો એમાં આખી રેન્જ તો ગુણ પ્રત્યય દેશાવધિને જ હોય છે. જે ભાવ પ્રત્યય જીવો છે એની રેન્જ આનાથી નાની છે, ઓછી. ખ્યાલ આવે? જેને ભાવથી જે અવધિ જ્ઞાન હોય તો એને કોઈ વધારે વિશુદ્ધિને કારણે કે કોઈ પુણ્યને કારણે જ્ઞાન પ્રગટ થયું નથી તો એને તો કેટલું નામ માત્ર અવધિ જ્ઞાન છે. ખ્યાલ આવે? અને જેને પોતાના ગુણોથી જ અવધિ જ્ઞાન પ્રગટ કર્યું છે તો એનો ક્ષયોક્ષમ પણ વધારે. તો આ તો થઈ સ્વામીની વાત. બરાબર. સ્વામી મન પર્યાય જ્ઞાન કોને છે? કે રુદ્ધિધારી ભાવલિંગી મુનિરાજોને છે. અવધિ જ્ઞાન ચારે ગતિના જીવોને હોય છે. હવે જો ક્ષેત્રની અપેક્ષા, ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાન તો ક્ષેત્ર ઉત્કૃષ્ટ એટલે કયું હશે? સર્વાવધિ જ્ઞાન. સર્વાવધિ જ્ઞાન એનું ક્ષેત્ર કેટલું હોય છે? કે અસંખ્યાત લોક પ્રમાણ તક હે. એટલે અહીંયા બેઠા બેઠા જે પરમાવધિ અથવા સર્વાવધિ જ્ઞાનધારી જીવ સિદ્ધ શિલા પર, એ શિલા કયા પરમાણુની બનેલી છે, એનો રંગ કેવો છે, એની ચીકણાશ કેવી છે, બધું અહીંયા બેઠા બેઠા જાણી શકે. ખ્યાલ આવે? કેમ કે એ પણ પૂજલ છે ને ઇવેન્ચ્યુઅલી સિદ્ધ શિલા પર. તો ત્યાંના પરમાણુની કેવી વ્યવસ્થા છે બધું અહીંયા રીતે જાણી શકે. મન પર્યાય જ્ઞાન કાળ विषय ढाई क्षेत्र ढाई द्वीप मनुष्य क्षेत्र है। यह क्षेत्र अपेक्षा से भेद है, अक्षेत्र अपेक्षा भी भेद है। जो अभी लास्ट टाइम आप आना पर बात है कि मन पर यह ज्ञानी खाली मनुष्य बहुत गति ना जीवो ना मन की बात जान सके के नहीं जाने पर मनुष्य क्षेत्र की बात आई है। कया जीवो ना मन की बात जान सके क्या लख्यू नहीं आते जितना शास्त्र में वाचे है। अली द्वीप की अंदर कदाच तीरियन आदि हो अथवा देव आदि हो तो एना मन की बात पर जान सकता है। संगनी पंचेन्द्रिय होवा जोइए કેમકે સામે વાળાને પણ મન હોવું જોઈએ, એના મનના થતા એના મનને આધારિત થતા વિકલ્પોને જાણે બધે એટલું જ લખાણ આવ્યું છે એનાથી વિશેષ કઈ ભવ્ય આદિમાં કઈ જાણ થશે તો જણાવશે બાકી અત્યારના તો જેટલા તત્વાદ સૂત્રની ટીકાઓ છે એમાં ક્યાંય ક્લેરિટી આવી નથી જોવા છે। આપણે જોયું સ્વામી અપેક્ષા અને ક્ષેત્ર અપેક્ષા વિચાર હવે નેક્સ્ટ હવે છે વિષય સ્વામી ઓર વિષય કે ભેદ છે વિશુદ્ધિ વિશુદ્ધિ મેં અંતર જાણા જા સકતા હૈ અવધિ જ્ઞાન કા વિષય પરમાણુ પર્યંત રૂપી પદાર્થ હૈ ઓર મનોગત મનપર્યય જ્ઞાન કા વિષય મનોગત વિકલ્પ છે। આપણે આ વાત કહીને પહેલા કે અવધિ જ્ઞાન કોને જાણે છે કે પરમાણુને ડાયરેક્ટ જાણે છે અને મનપર્યય જ્ઞાન કોને જાણે છે કે કોઈના મનના વિકલ્પોને જાણે છે પણ એ વિકલ્પ પરમાણુ એટલે પૂજ્ય વિશેના જ હોવા જોઈએ રૂપી પદાર્થ વિશેના જ હોવા જોઈએ। જો બીજું ક્યાંક મેં વાંચ્યું આજે એમાં એમ આવ્યું કે જે અવધિ જ્ઞાન છે એ અવધિ જ્ઞાન ઔદયિક સાયક્ષમિક અને ઔક્ષમિક ત્રણ ભાવોને જાણી શકે શારીરિક અને પારિણામિક ભાવને નથી જાણી શકે। હા અવધિ જ્ઞાન હવે એ કેવી રીતના દેશે વિચાર કરો ઔદયિક ઔક્ષણિક ક્ષયક્ષણિક ત્રણ ભાવને અવધિ જ્ઞાન જાણી શકે શારીરિક અને પારિણામિક નથી જાણી શકતા જો બરાબર શારીરિક ભાવમાં કોઈ કર્મ પરમાણુ બચ્યા જ નહીં બધાનો ક્ષય થઈ ગયો પારિણામિક ભાવમાં કોઈ કર્મની અપેક્ષા જ નથી એ તો કર્મોપાધિથી નિરપેક્ષ ભાવ છે અને બાકીના ત્રણ ભાવ કેવા છે કે કાં તો કર્મનો ઉદય છે કાં તો એનો ઉપશમ છે કાં તો ત્યાં એનો ક્ષયો છે એટલે ત્યાં તો જીવના ભાવોને જાણે છે એ ઉચ્ચારથી કહેવાની પદ્ધતિ છે બાકી ખરેખર અવધિ જ્ઞાન જીવના ભાવને જાણી શકતું જ નથી એ કોને જાણે છે ત્યાં કર્મની અવસ્થાને જાણે છે મૂર્તિ જે પૂજગલ દ્રવ્ય છે એને જાણે છે। ચલો કરી દઉં ત્યાં સૌધર્મ ઇન્દ્ર અહીંયા બાળ તીર્થંકરનો જન્મ થયો અથવા બાળ તીર્થંકર ગર્ભમાં આવ્યો ચલો જન્મ વિના ગર્ભમાં આવ્યો કેવી રીતના એમને ખબર પડી ત્યાં જે જીવ આવ્યો અવધિ જ્ઞાન એમણે મૂક્યું બરાબર અવધિ જ્ઞાનથી ખબર પડી કે માતાના ગર્ભમાં ત્યાં જીવ આવ્યો પણ અવધિ જ્ઞાનથી જીવને તો જાણી શકતા નથી ત્યાં જે તેજસ શરીર કારમાન શરીર આદિ જે પૂજગલોનું નિમિત્ત છે એના નિમિત્ત જ્ઞાનથી એ જાણે છે કે ત્યાં બાળ તીર્થંકરનો જન્મ એટલે ગર્ભમાં આવ્યા ખ્યાલ આવે આવી રીતના સમજ ચલો આગળ હવે છેલ્લો પોઈન્ટ જે આપણો રહ્યો કે વિષય કા ભેદ તો વિષય કા ભેદ સૂત્ર 27-28 થી ટીકા મેં દિયા ગયા હૈ તથા સૂત્ર 22 થી ટીકા મેં અવધિ જ્ઞાન ઓર 23 થી ટીકા મેં મનોપર્યય જ્ઞાન કા વિષય દિયા હૈ ઉસ પર યે ભેદ સમજ લેના ચાહિએ। જો આપણે 27-28 માં શું કીધું ભેદ કહી લઈએ આપણે જોયું તો ત્યાં કે પરમાવધિ જ્ઞાન ને પરમાવધિ જ્ઞાન ના વિષયભૂત જે પુદ્ગલ સંગ છે તેનો અનંતમો ભાગ કરતા જે એક પરમાણુ માત્ર થાય છે તે સર્વાવધિ જ્ઞાનનો વિષય છે એ સર્વાવધિ જ્ઞાનનો અનંતમો ભાગ ઋજુમતી મનપર્યય જ્ઞાનનો વિષય છે અને તેનો પણ અનંતમો ભાગ વિપુલ મતી મન પર્યાય જ્ઞાન નો વિશિષ્ટ છે. એટલે અવધિ જ્ઞાન કરતા મન પર્યાય જ્ઞાન ઘણું સૂક્ષ્મ છે, એનો વિષય ઘણો સૂક્ષ્મ છે. ક્વોન્ટિટીમાં અવધિ જ્ઞાન વધારે છે, મન પર્યાય જ્ઞાન ની ક્વોન્ટિટી વધારે નથી, એની ક્લેરિટી વધારે. ખ્યાલ આવે છે? જો આટલી તો વાત થઈ આપણી અપ ટુ સૂત્ર 26. હવે નેચરલ નેક્સ્ટ. હા જો હવે આના પર પણ ઘણું સર્ચ કર્યું. લાસ્ટ ટાઈમ અક્ષયભાઈ પણ પ્રશ્ન પૂછ્યો કે સર્વાવધિમાં મિનિમમ એક પરમાણુ આવી ગયું, હવે એનો અનંતનો ભાગ શું કરવો? ઋજુમતી મન પર્યાય જ્ઞાન નો વિષય કાઢવા માટે હવે આ જેટલા ટીકાઓ છે એમાં જે વાંચ્યું તો એમાં એવી રીતના લખ્યું હતું કે જે અવધિ જ્ઞાન નો વિષય બતાવતા હતા ત્યાં ઔદારિક શરીરના જે આ અનંત પરમાણુઓ છે એનો અનંતનો ભાગ કરતા જે સ્કંદ આવે છે એ અવધિ જ્ઞાન નો વિષય છે, અને મન પર્યાય જ્ઞાન નો વિષય એમાં કીધું કારમાણ સ્કંદ ના જે અનંત પરમાણુ છે એક સમય પ્રબંધના એનો અનંતનો ભાગ કરતા જે સ્કંદ આવે એ મન પર્યાય જ્ઞાન નો વિષય છે. એવી રીતના જ કીધું છે. એટલે ત્યાં સૂક્ષ્મતા પણ ઔદારિક ના પરમાણુ વધારે સ્થૂળ છે, કારમાણ ના પરમાણુ વધારે સૂક્ષ્મ છે, એ રીતે સમજાય છે. પણ આ જે સ્પેસિફિક પોઈન્ટ છે કે અહીંયા એક પરમાણુ સુધી તો કહી દીધું, તો એક પરમાણુ થી સૂક્ષ્મ છું એનું કઈ ક્લેરિટી આ બધી ટીકાઓમાં નથી. એટલે કોઈ મોટા વિદ્વાન હોય એમને કદાચ પૂછવું જોઈએ, આ એક વિષય ક્લિયર થતો નથી. ચાલો આગળ વધીએ. આપણે જો અત્યાર સુધી વાત કરી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, હવે નેક્સ્ટ ટોપિક શું આવવો જોઈએ? કેવળ જ્ઞાન આવવું જોઈએ. પણ અહીંયા પાછા આચાર્ય ભગવાને સૂત્રમાં નાખ્યું મતિશુદ્ધ જ્ઞાન નો વિષય, અવધિ જ્ઞાન નો વિષય અને મન પર્યાય જ્ઞાન નો વિષય, અને પછી લીધું કેવળ જ્ઞાન. કેમ કે હજી એમને લાગ્યું કે જે આ બધા ટોપિકમાં ક્લેરિટી કરી પણ હજી બધાના વિષયને એકવાર હું ચોખવટ કરી દઉં. કેમ કે કેવળ જ્ઞાનમાં શું આવશે? બધું જ, બધા જ વિષયો એક સાથે આવી જશે. તો ત્યાં ખાલી એટલું કહેશે કે ભાઈ જેટલા વિષય છે બધાને જાણી લો, પણ જેટલા વિષય એટલે કેટલા વિષય છે એ કહેવા માટે ફરીથી આ ત્રણ સૂત્ર નાખ્યા. તો જો આપણે 26મું સૂત્ર લઈએ છે મતિશુદ્ધ જ્ઞાન નો વિષય. મતિશ્રુત મતિશ્રુતો નિબંધો દ્રવ્યેશ્વ સર્વ પર્યાયેશુ. જો આનો પહેલા અન્વયાર્થ જોઈએ, એનો અર્થ જોઈએ. કેમ કે આ સૂત્ર થોડું અઘરું છે ને. શું કહે છે અહીંયા? મતિ જ્ઞાન ઓર શ્રુત જ્ઞાન કા વિષય સંબંધ કુછ નકી સર્વ પર્યાયો સે યુક્ત જીવ પુજ્જલ આદિ સર્વ દ્રવ્યો મેં હે. અહીંયા જો શું કહે, મતિશ્રુત બરાબર, મતિશ્રુતયો નિબંધો એટલે કે એનો વિષય શું છે? દ્રવ્યે સ્વ સર્વ પર્યાયેશુ. ત્યાં મતિશ્રુત જ્ઞાનનો વિષય જીવ અને પુજ્જલ. જીવ અને પુજ્જલ એટલે બેઝિકલી રૂપી ને અરૂપી, એટલે કે બધા જ દ્રવ્યો. મતિ અને શુદ્ધ જ્ઞાનનો વિષય શું છે? કે ઇન્દ્રિયથી રૂપી પદાર્થને જાણે છે, અને મનથી કોને જાણે છે? રૂપી અને અરૂપી દેવને જાણે છે. તો મતિ અને શુદ્ધ જ્ઞાનથી જીવ ધર્મ અધર્મ આકાશકાળ અને સાથે પુજ્જલ બધાને જાણી શકે છે. હવે ચલો મારો મતિ જ્ઞાનાવરણ કર્મનો એટલે મારો મતિ જ્ઞાનનો ક્ષય છે ઓછો છે, તો મને અહીંયાના રૂપી પદાર્થ અને અહીંયાના અરૂપી પદાર્થ જણાય છે. આપણે અહીંયા બેઠા બેઠા કદાચ વિદેહ ક્ષેત્રના નથી જણાનો, પણ ત્યાંના જીવો હશે તો એને જાણતા હશે, સ્વર્ગના જીવો હશે તો ત્યાંના પુજ્જલોને જાણતા હશે. તો જેટલા જીવો છે બધાના તમે જમા મેળવી દો તો કેટલો વિષય કવર થાય? કે છ છ દ્રવ્ય પૂરેપૂરા કવર થઈ ગયા ને. આ વિશ્વમાં જીવો ક્યાં ક્યાં છે? કે બધે બધે જ છે. હવે બધા જ જીવો પોતાની આજુબાજુના રૂપી અરૂપી પદાર્થોને જાણે છે તો ટોટલ કેટલું થયું? કે બધા જે દ્રવ્ય પૂરેપૂરા થઈ ગયા, બરાબર, બધા જ દ્રવ્ય પૂરેપૂરા થઈ ગયા, પણ હવે પર્યાયો કેટલી થઈ, કે જે વર્તમાનની પર્યાય છે એટલી જ જણાય છે, બરાબર છે, અથવા ભૂતકાળની થોડી પર્યાય છે, આપણે જાતિ આજે સ્મૃતિ આવી, સ્મૃતિ પ્રત્યેકી આવી, તો ભૂતકાળની થોડી પર્યાયો જણાય છે. તો અહીંયા શું કહે છે કે મતિ અને શ્રુત જ્ઞાનનો વિષય શું છે, કે રૂપી અરૂપી આવી બધા જ દ્રવ્ય, લેકિન એની કુછ પર્યાય છે. મતિ શ્રુત જ્ઞાનનો વિષય શું છે કે રૂપી અને અરૂપી બધા દ્રવ્ય, પણ એની અમુક પર્યાયો એનો વિષય. જો નેક્સ્ટ વાય મતિ ઓર શ્રુત જ્ઞાન સભી રૂપી અરૂપી દ્રવ્યો કો, એટલે કે જીવ પુત્ર ધર્મ અધર્મ આકાશ કાલ કો જાણતા હૈ, કિંતુ ઉનકી સભી પર્યાય કો નહીં જાણતે, ઉનકા વિષય સંબંધ સભી દ્રવ્ય ઓર ઉનકી કુછ પર્યાયો કે સાથ હોતા હૈ. નેક્સ્ટ, હવે જો કોઈને નેચરલ ક્વેશ્ચન થાય ને કે ભાઈ તમે કહો છો કે બધા જ દ્રવ્યને જાણે છે, તો નેક્સ્ટ ક્વેશ્ચન, જીવ ઓર ધર્માસ્તિકાય આદિ, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશકાળ આદિ બધા જો અમૂર્તિક હૈ, ઉને મતિ જ્ઞાન કેસે જાણતા હૈ, જીતે યહ કહા જાય કે મતિ જ્ઞાન સબ દ્રવ્યો કો જાણતા હૈ. આપણે આ ક્વેશ્ચન નો આન્સર તો પહેલા આપી દીધો છે કે આ મતિ જ્ઞાનના વિષય વખતે, એ મતિ જ્ઞાનમાં ઇન્દ્રિય અને મનનું નિમિત્ત છે, તો મનના આધારે એ બાકીના અરૂપી દ્રવ્યનું પણ ચિંતવન આદિ કરી શકે છે. આપણે અહીંયા બેઠા બેઠા અહીંયા આકાશ છે એવું ભાવભાષણ તો કરી શકીએ છીએ ને, તો મનના નિમિત્તે એ વિચારપૂર્વક નક્કી થાય છે ને કે જો આટલું ડિસ્ટન્સ છે એટલે અહીંયા આકાશ અને જગ્યા ભરી છે, અથવા ટાઈમ જાય છે તો આ ક્લાસ આટલા વખત પહેલા ચાલુ થયો હતો, આટલું ટાઈમ પૂરો થયો, આટલો બાકી છે, આદિ જે સેન્સ ઓફ ટાઈમ આપણને કયા ઇન્દ્રિયથી આવે છે કે મનના આધારે એક સેન્સ ઓફ ટાઈમ આપણને આવે છે, તો કાળ દ્રવ્યને પણ આપણે જાણી શકીએ છીએ. એવી જ રીતે અહીંયા જીવો બેઠા છે, આ માઇક કોઈ જુદી વસ્તુ છે અને આ પદાર્થો કોઈ જુદા છે, આમાં કઈ કઈ જાણવાનું ચેતન શક્તિ છે, એવું પણ આપણે મનના આધારે નિર્ણય કરી શકીએ છીએ. એટલે ત્યાં રૂપી અરૂપી પદાર્થને પણ જાણવાની શક્તિ મતિશુદ્ધ જ્ઞાનમાં છે. જો એનો આન્સર જોઈએ, ઉત્તર, અનિન્દ્રિય એટલે કે મન કે નિમિત્ત છે અરૂપી દ્રવ્યો કો અવગ્રહ ઇહા અવાય ધારણા રૂપ મતિ જ્ઞાન પહેલે ઉત્પન્ન હોતા હૈ ઓર ફિર ઉસ મતિ જ્ઞાન પૂર્વક શુદ્ધ જ્ઞાન સર્વ દ્રવ્યો કો જાણતા હૈ ઓર અપની યોગ્યતા અપની યોગ્ય પર્યાયો કો ભી જાણતા હૈ. એટલે બધા જ દ્રવ્યને તો જાણી જ લે છે, પણ પોતાની યોગ્ય પર્યાયોને પણ જાણે છે. જો આ લાસ્ટ સ્લાઇડ આપણે જોઈએ, શું કહે છે, નેક્સ્ટ, આત્મા કા નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન, જે આત્મા પોતાને જ અનુભવ કરે, પોતાને જ જાણે, એ પોતાને અનુભવ કરતી વખતે ત્યાં કયું જ્ઞાન કામમાં આવે છે, તો ત્યાં પણ સમ્યક મતિશુદ્ધ જ્ઞાન જ કામમાં આવે છે. તો જો આત્મા કા નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન, જો સમ્યક મતિ જ્ઞાન પૂર્વક ભાવ શુદ્ધ જ્ઞાન રૂપ હૈ, ઉસકા વિષય ત્રિકાલી શુદ્ધ આત્મા હોતા હૈ, ઇન દોનો જ્ઞાનો કે દ્વારા જીવ કો ભી યથાર્થ કયા જાના જા સકતા. આપણે તો એ પણ જોયું હતું ને કે આ મતિ શુદ્ધ જ્ઞાન આમ પરોક્ષ કહેવાય છે, કેમ કે ઇન્દ્રિય અને મનના નિમિત્તે થાય, પણ જે આત્માનો અનુભવ કરવા માટે એ જ જ્ઞાન આત્મામાં લીન થઈ જાય, તો પહેલા તો ઇન્દ્રિયનો કંઈ કામ જ નથી ત્યાં, મન દ્વારા વિકલ્પપૂર્વક હું શુદ્ધ છું બુદ્ધ છું આદિ ચિંતન કર્યા, વિચાર વિકલ્પ કર્યા, પણ છેવટે તો એ વિકલ્પ પણ બંધ થયા અને જીવ પોતાના આત્મામાં લીન થયો ત્યારે તો નિર્વિકલ્પ અનુભવ થયો, તો મનના વિકલ્પ પણ કામ આવતા નથી, ઇન્દ્રિયની પણ જરૂરત નથી, તો ત્યાં તો જ્ઞાન જ્ઞાનને જ્ઞાન આત્માને જ જાણે છે. એટલે તો એ પ્રતિશુદ્ધ જ્ઞાન ત્યાં પ્રત્યક્ષ જ છે, ત્યાં પરોક્ષની પરિભાષા જ બેસતી નથી, કેમ કે ત્યાં ઇન્દ્રિય અને મનનો નિમિત્ત નથી. તો જો આ રીતે આપણે 26મું સૂત્ર જોયું કે એમાં મતિશુદ્ધ જ્ઞાનનો વિષય જોયો, નેક્સ્ટ ક્લાસમાં આપણે અવધિ મનપર્યાય જ્ઞાનનો વિષય ફરીથી રિઆઇટરેટ કરશું, જે પહેલા જોયું છે એ જ આવશે, અને પછી આપણે કેવળ જ્ઞાનના સ્વરૂપમાં આની તૈયારી કરતો હતો ને તો હું તો પહેલેથી કેવળ જ્ઞાનનો વિચાર કરવા લાગ્યો, અને કેવળ જ્ઞાન નો વિચાર એવો છે ને કે તમારા જ્ઞાનમાં સહજ આગળ આગળ રહી જ ના શકે કે કેવળ જ્ઞાન નું સ્વરૂપ કેવું હશે, અને એનું સ્વરૂપ વિચારતા અંદર જેમ આનંદ આવે ત્યારે એવો કેવળ જ્ઞાન થવાનું તો હું જ છું. એનું ચિંતન કરજો, આપણે એનું સ્વરૂપ નેક્સ્ટ ટાઈમ જો. ચાલો દિનવાન છું. ભેજવાણી ભારતી તો જપો દિગરે જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે. જાવાણી કે જ્ઞાન તે સૂજે રોગાલો સોવાણી મસ્તક નમો સદા દે તું દો. બોલો જીનવાણી માતનો પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો પ્રશમૂર્તિ ભગવતી માતનો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો